એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. સૌ શ્રોતાઓનું ફરી સ્વાગત છે. આજે આપણે એક એવા વિચારકની વાત કરવાના છીએ જેમનું નામ તો લગભગ બધાએ સાંભળ્યું જ હશે, પણ એમના વિચારોની ઊંડાઈ કદાચ ઓછી જાણીતી હોય.
હા, આપણે વાત કરી રહ્યા છીએ સોક્રેટીસની, પશ્ચિમી ફિલોસોફીના એમ કહી શકાય કે પાયાના પથ્થર.
બરાબર. અને એમને સમજવા માટે આપણે સીસીડબલ્યુ ટેલરના વિશ્લેષણનો સહારો લેશું.
અને જુઓ, આ વિષય આજે પણ એટલો જ એમ કે રેલેવન્ટ છે. સોક્રેટીસે જે સવાલો ઉઠાવેલા,
જેવા કે
સાચું જ્ઞાન શું છે, આપણે નૈતિક જીવન કેવી રીતે જીવી શકીએ, શું આપણે જે માનીએ છીએ એ ખરેખર જાણીએ છીએ, આ બધા પ્રશ્નો. આજના આ ફાસ્ટ પેઝડ, માહિતીથી છલકાતા યુગમાં આપણને વધુ સ્પષ્ટ વિચારવા અને એક અર્થપૂર્ણ જીવન જીવવા માટે ખરેખર દિશા આપે છે.
ખરેખર એમણે તો સત્ય માટે જીવ આપી દીધો. ચાલો તો આ અસાધારણ વ્યક્તિત્વ અને એમના ક્રાંતિકારી વિચારોની સફરમાં ઊંડા ઉતરીએ ટેલરના દૃષ્ટિકોણથી.
ચોક્કસ.
શરૂઆત કરીએ લેખક સીસીડબલ્યુ ટેલરથી. એમનું બેકગ્રાઉન્ડ શું છે, કેવી રીતે સોક્રેટીસ જેવા આમ જુઓ તો જટિલ વિષય પર આટલું અધિકારપૂર્વક લખી શકે છે.
સારું, તો ક્રિસ્ટોફર ચાર્લ્સ વિલિયમ ટેલર, એટલે કે સીસીડબલ્યુ ટેલર, એ બ્રિટનના એક ખૂબ જાણીતા અને પ્રતિષ્ઠિત ફિલોસોફર અને ક્લાસિસ્ટ હતા.
ક્લાસિસ્ટ
એટલે જે પ્રાચીન ગ્રીક અને રોમન ભાષા, સાહિત્ય અને ફિલોસોફીના અભ્યાસુ હોય. એમણે લાંબો સમય ઓક્સફર્ડ યુનિવર્સિટીની કોર્પસ ક્રિસ્ટી કોલેજમાં ભણાવ્યું.
ઓકે.
અને એમનું મુખ્ય કામકાજ પ્રાચીન ગ્રીક ફિલોસોફી, ખાસ કરીને પ્લેટો, એરિસ્ટોટલ અને હા, સોક્રેટીસ પર જ હતું.
અને એમના અભિગમમાં શું ખાસ હતું? બીજા ઘણા લોકોએ પણ સોક્રેટીસ પર લખ્યું છે, તો ટેલર ક્યાં અલગ પડે છે?
ટેલરની વિશિષ્ટતા બે ત્રણ મુખ્ય બાબતોમાં છે. એક તો મૂળ ગ્રીક ગ્રંથો, ખાસ કરીને પ્લેટોના જે સંવાદો છે, એનું એમનું જ્ઞાન અસાધારણ હતું.
અચ્છા.
બીજું, એમની પકડ હતી વિશ્લેષણાત્મક ફિલોસોફી પર, એટલે કે એનાલિટિકલ ફિલોસોફી.
એ શું છે?
એમાં તર્કની સ્પષ્ટતા, દલીલો કેટલી મજબૂત છે, શબ્દોનો અર્થ શું થાય, એના પર બહુ ભાર મૂકવામાં આવે. એટલે ટેલર ખાલી વાર્તા નથી કહેતા, એ દરેક વિચારનું ચીવટપૂર્વક વિશ્લેષણ કરે છે.
એટલે કોઈ લાગણી વેડા કે અતિશયોક્તિ નહીં, પણ એકદમ તર્કબદ્ધ વિશ્લેષણ.
બરાબર. ઐતિહાસિક સંદર્ભ અને ફિલોસોફિકલ ઊંડાણ, આ બંનેનું સંતુલન એ જાળવે છે. અને સૌથી અગત્યનું, જે પેલી સોક્રેટિક સમસ્યા કહેવાય છે,
હા, તમે ઉલ્લેખ કર્યો હતો,
હા, એ જટિલતાને સ્વીકારે છે અને ગૂંચ ઉકેલવાનો પ્રયાસ કરે છે.
એ સમસ્યા શું છે, ફરીથી કહેશો?
સમસ્યા એ છે કે સોક્રેટીસે પોતે તો કંઈ લખ્યું નથી. એટલે એમના અસલી વિચારો કયા અને એમના શિષ્યો, જેમ કે પ્લાટો, એમણે એમના નામે શું લખ્યું, એ જુદું પાડવું બહુ મુશ્કેલ છે.
ઓ, સમજાયું. ટેલર આમાં આપણને મદદ કરે છે.
ચોક્કસ.
તો પછી ટેલરના આ વિશ્લેષણનો મુખ્ય સૂર શું છે, એમનો સેન્ટ્રલ પોઈન્ટ શું છે સોક્રેટીસ વિશે?
ટેલરનો મુખ્ય મુદ્દો એ છે કે સોક્રેટીસ ખાલી એક ફિલોસોફર નહોતા, એમણે તો ફિલોસોફીની દિશા જ પલટી નાખી.
ઓ, કઈ રીતે?
એટલે એમના પહેલા ફિલોસોફી મોટે ભાગે શેના પર હતી? બ્રહ્માંડ, તત્વો, કુદરતના રહસ્યો, આવી બધી વાતો.
હા, બરાબર.
સોક્રેટીસે આ ફોકસ ફેરવી નાખ્યું. એમણે કહ્યું, ભાઈ, આ બધું પછી પહેલાં એ જુઓ કે આપણે જીવવું કેવી રીતે, નૈતિકતા શું છે, સારો માણસ કોણે કહેવાય, સદગુણ એટલે શું.
વાહ. એટલે એમણે ફિલોસોફીને આકાશમાંથી આમ નીચે જમીન પર માણસના રોજબરોજના જીવનમાં લાવી દીધી.
બિલકુલ. અને ટેલર એમના એક વિચારને સૌથી ક્રાંતિકારી ગણે છે.
કયો વિચાર?
એ માન્યતા કે સદગુણ એ જ્ઞાનનું એક સ્વરૂપ છે. વર્ચ્યુ ઇઝ નોલેજ.
સાંભળવામાં સરળ લાગે છે.
લાગે, પણ આ વિચાર પશ્ચિમી નૈતિક ચિંતનનો પાયો બન્યો. એનો મતલબ કે સારું બનવું એ ખાલી ઈચ્છા કે ભાવનાની વાત નથી, એ સમજણ અને જ્ઞાનની વાત છે.
આના પર આપણે આગળ ઊંડા ઉતરીશું, ચોક્કસ. પણ પેલા પેલી સોક્રેટિક સમસ્યા પર પાછા જઈએ. જો સોક્રેટિક્સ કંઈ લખ્યું જ નથી, તો ટેલર એમના વિચારોનું પુનર્નિર્માણ કરે કેવી રીતે, કયા આધારે?
હા, આ ખરેખર એક ડિટેક્ટિવ વર્ક જેવું છે. ટેલર મુખ્યત્વે ત્રણ સ્ત્રોતોની બહુ બારીકાઈથી તપાસ કરે છે. પહેલો છે એરિસ્ટોફેન્સ.
એ કોણ હતા?
એ એક નાટ્યકાર હતા. એમણે ધ ક્લાઉડ્સ નામનું એક કોમેડી નાટક લખેલું જેમાં એમણે સોક્રેટિસની ખૂબ મજાક ઉડાવેલી.
અચ્છા, શું બતાવેલું?
એમને એક હવાઈ કિલ્લા બાંધનાર આમ સોફિસ્ટ જેવા ચિત્રેલા. પણ આ ભલે મજાક હોય, એના પરથી એટલું તો ખબર પડે કે સોક્રેટિસ એ જમાનામાં ફેમસ હતા, લોકો એમને ઓળખતા હતા.
બરાબર. બીજો સ્ત્રોત?
બીજો સ્ત્રોત છે ઝેનોફોન. એ ઇતિહાસકાર અને સૈનિક હતા અને સોક્રેટિસના પરિચયમાં પણ હતા. એમણે સોક્રેટિસને એક સારા, ધાર્મિક, પ્રેક્ટિકલ માણસ તરીકે રજૂ કર્યા.
એ તો સારું કહેવાય.
હા, પણ ટેલરનું માનવું છે કે ઝેનોફોનનું ચિત્રણ થોડું એમ કે સપાટી પરનું છે. એમાં સોક્રેટિસના વિચારોનું જે ફિલોસોફિકલ ઊંડાણ છે એ ઓછું દેખાય છે, કારણ કે ઝેનોફોન પોતે ફિલોસોફર નહોતા.
સમજાયું. અને ત્રીજો, સૌથી મહત્વનો સ્ત્રોત?
એ છે પ્લેટોના સંવાદો, સોક્રેટિસના સૌથી પ્રખ્યાત શિષ્ય. આ સૌથી સમૃદ્ધ સ્ત્રોત છે, પણ સૌથી જટિલ પણ છે.
જટિલ કેમ? પ્લેટોએ તો સોક્રેટિસને અમર બનાવ્યા નહીં, પણ શું એ સંવાદોમાં જે સોક્રેટિસ બોલે છે એ બધું જ ખરેખર ઐતિહાસિક સોક્રેટિસનું છે?
આ જ મોટો સવાલ છે, અને અહીં જ ટેલરની સૂક્ષ્મ દૃષ્ટિ કામ લાગે છે. તેઓ પ્લેટોના સંવાદોને બે ભાગમાં વહેંચે છે, પ્રારંભિક અને મધ્ય પછીના.
ઓકે.
ટેલર દલીલ કરે છે કે પ્લેટોના પ્રારંભિક સંવાદો જેમ કે એપોલોજી, ક્રીટો, યુથિફ્રો, જેમાં સોક્રેટિસ સતત સવાલો પૂછે છે, પોતાની અજ્ઞાનતાનો સ્વીકાર કરે છે અને નૈતિકતા પર જ ધ્યાન કેન્દ્રિત કરે છે. હા, એ ઐતિહાસિક સોક્રેટિસની સૌથી નજીક છે. પણ પ્લેટોના પછીના સંવાદોમાં જેમ કે રિપબ્લિક, એમાં જે સોક્રેટિસ છે એ ઘણીવાર પ્લેટોના પોતાના વિકસિત થયેલા સિદ્ધાંતો રજૂ કરતું પાત્ર બની જાય છે.
અચ્છા, આ બહુ મહત્વની સ્પષ્ટતા છે. એટલે સાચા સોક્રેટિસને સમજવા પ્લેટોના શરૂઆતના સંવાદો વધુ ભરોસાપાત્ર છે ટેલરના મતે.
બરાબર.
સારું, આટલું સમજ્યા પછી હવે આપણે એ વ્યક્તિ પર આવીએ. સોક્રેટિસ, એમનું જીવન, એમનું મિશન શું હતું અને એમની પેલી પ્રખ્યાત પદ્ધતિ, ટેલર આ વિશે શું કહે છે?
સોક્રેટિસ એ 5મી સદી ઈસવીસન પૂર્વે એથેન્સના નાગરિક હતા. એ સમય એવો હતો કે એથેન્સમાં લોકશાહીનો સુવર્ણયુગ ચાલતો હતો, પણ સાથે પેલોપોનેશિયન યુદ્ધ જેવી રાજકીય ગરમાગરમી પણ હતી.
અને સોક્રેટિસ પોતે શું કરતા?
વ્યવસાય તો એ શિલ્પકાર હતા, પથ્થરકામ કરતા, યુદ્ધમાં સૈનિક તરીકે પણ લડ્યા હતા. પણ એમની ખાસ વાત એ હતી કે એમને ભૌતિક સુખ સગવડમાં ખાસ રસ નહોતો, બિલકુલ ઉદાસીન હતા એમ કહી શકાય.
અને એથેન્સના જાહેર સ્થળોએ, બજારોમાં જેને અઘોરા કહેતા, વ્યાયામશાળાઓમાં બસ ફરતા રહેતા અને કોઈની પણ સાથે ફિલોસોફીની ચર્ચા માંડી દેતા.
હા, અને એ પણ કોઈ ફી લીધા વગર. આ વાત એમને સોફિસ્ટોથી અલગ પાડતી હતી, કારણ કે સોફિસ્ટો તો પૈસા લઈને જ જ્ઞાન આપતા.
એમના જીવનમાં કોઈ ટર્નિંગ પોઈન્ટ આવ્યો, કોઈ મિશન જેવું?
હા, એવું કહેવાય છે, ખાસ કરીને પ્લેટોની એપોલોજીમાં, કે એમના જીવનને એક દિશા મળી દૈવી મિશનથી.
દૈવી મિશન?
વાત એમ છે કે ડેલ્ફીનું જે પ્રખ્યાત ભવિષ્યવેત્તા ઓરેકલ હતું તેણે કહેલું કે સોક્રેટિસથી વધુ શાણો કોઈ નથી.
ઓ, આ સાંભળીને સોક્રેટિસને શું થયું?
એમને તો નવાઈ લાગી, કારણ કે એ તો માનતા હતા કે એમને કશી ખબર નથી, એ પોતાની અજ્ઞાનતા વિશે સભાન હતા.
એટલે એમણે આ વાતની ખાતરી કરવાનું વિચાર્યું હશે.
બરાબર. એમણે નક્કી કર્યું કે ચાલો, એ સમયના જે કહેવાતા જ્ઞાનીઓ છે, રાજકારણીઓ, કવિઓ, કારીગરો, એમની સાથે વાત કરું અને જોઉં કે એમનામાં શું શાણપણ છે.
અને શું જાણવા મળ્યું એમને?
એમને ખબર પડી કે આ લોકો ખરેખર તો જાણતા નહોતા, પણ જાણવાનો ડોળ બહુ કરતા હતા. આના પરથી સોક્રેટિસે તારણ કાઢ્યું કે કદાચ ઓરેકલ સાચું હતું. એમનું શાણપણ એ વાતમાં જ હતું કે એમને ખબર હતી કે એ શું નથી જાણતા. પીરી પ્રખ્યાત ઉક્તિ,
હું એક જ વાત જાણું છું કે હું કશું જાણતો નથી.
હા, એ જ. આ અનુભવ પછી એમણે પોતાનું જીવન એથેન્સના નાગરિકોને એમની બૌદ્ધિક અને નૈતિક આળસમાંથી જગાડવા માટે સમર્પિત કરી દીધું.
એટલે પોતાને પેલી માખી, ગેડફ્લાય કહેતા હતા?
હા, જે સતત ડંખીને, સવાલ પૂછીને એથેન્સ જેવા મોટા આળસુ ઘોડાને જાગતું રાખે.
અને આ જગાડવાનું કામ એ કઈ રીતે કરતા હતા? એમની પેલી ખાસ પદ્ધતિ ઇલેન્ચસ, એ શું છે, સમજાવશો?
ચોક્કસ. ઇલેન્ચિસ એટલે આમ તો પ્રશ્નોત્તરી દ્વારા ખંડન કરવાની રીત.
ખંડન?
હા.
એટલે
સામેવાળાની માન્યતામાં રહેલી ખામી કે વિરોધાભાસ બતાવી આપવો. એની પ્રોસેસ બહુ રસપ્રદ છે. સોક્રેટિસ કોઈ સાથે વાત શરૂ કરે, ધારો કે નૈતિકતાના કોઈ ખ્યાલ પર, જેમ કે પવિત્રતા એટલે શું?
હમ,
સામેવાળો કોઈ વ્યાખ્યા આપે. દાખલા તરીકે યુથીફ્રો નામનો એક માણસ હતો, એણે કહ્યું પવિત્રતા એટલે જે દેવોને પ્રિય હોય એ.
ઓકે, પછી?
પછી સોક્રેટીઝ વધુ સવાલો પૂછીને એ વ્યક્તિની બીજી માન્યતાઓ જાણે અને એના પણ એની સંમતિ લે, જેમ કે શું દેવો પણ અંદરોઅંદર લડે છે, શું એમને ગમતી અણગમતી બાબતો અલગ અલગ નથી હોતી.
હા, ગ્રીક માયથોલોજીમાં તો એવું જ છે.
બરાબર, તો પછી સોક્રેટીઝ બતાવી આપે કે જો દેવોમાં જ મતભેદ હોય તો એક જ વસ્તુ કોઈ દેવને પ્રિય હોય અને બીજાને અપ્રિય હોય એવું બની શકે, તો પછી જે દેવોને પ્રિય છે એ વ્યાખ્યા કેવી રીતે ચાલે?
અરે વાહ, એટલે મૂળ વ્યાખ્યા અને બીજી માન્યતા વચ્ચે કોન્ટ્રાડિક્શન ઊભું કર્યું.
બરાબર, અને અંતે પેલો માણસ એપોરિયાની સ્થિતિમાં આવી જાય, એટલે કે મૂંઝવણ, ગૂંચવાડો. એને સમજાય કે પોતે જે જાણતો હોવાનો દાવો કરતો હતો એ ખરેખર તો જાણતો જ નથી.
આ તો બહુ પાવરફુલ ટેકનિક છે, પણ શું આનો હેતુ સામેવાળાને નીચું દેખાડવાનો હતો?
ના, બિલકુલ નહીં. ટેલર ખાસ ભાર મૂકે છે કે સોક્રેટીસનો હેતુ અપમાન કરવાનો નહોતો, હેતુ હતો વ્યક્તિને એના ખોટા જ્ઞાનના અભિમાનમાંથી, ભ્રમમાંથી બહાર કાઢવાનો. કારણ કે જ્યાં સુધી તમને એમ લાગે કે તમે જાણો છો ત્યાં સુધી તમે સાચું જાણવાની કોશિશ જ નહીં કરો.
એટલે પોતાની અજ્ઞાનતાનો સ્વીકાર એ જ્ઞાન તરફનું પહેલું પગલું છે.
એકદમ સાચું.
આ પદ્ધતિ ખરેખર આજે પણ આપણને આપણા વિચારો તપાસવા મજબૂર કરે છે. સારું, હવે સોક્રેટીઝની ફિલોસોફીના હાર્દ પર આવીએ. ટેલર જેને નૈતિક બૌદ્ધિકતા, એથિકલ ઇન્ટેલેક્ચ્યુઅલિઝમ કહે છે, એ શું છે?
આ સોક્રેટીઝના ચિંતનનો એમ કહી શકાય કે પાયાનો સિદ્ધાંત છે. એમનો મૂળ વિચાર એ છે કે નૈતિકતા, એટલે કે સારું ખરાબ, સાચું ખોટું અને સદ્ગુણ વર્ચ્યુ, આ બધું બુદ્ધિ અને જ્ઞાનનો વિષય છે,
પરંપરા, રિવાજ કે લાગણીનો નહીં.
ના, એમના મતે આ બધું તર્ક અને સમજણ પર આધારિત હોવું જોઈએ.
આના મુખ્ય સિદ્ધાંતો કયા છે? તમે પહેલા ઉલ્લેખ કર્યો હતો સદ્ગુણ એ જ્ઞાન છે. આનો અર્થ શું વ્યવહારમાં?
વ્યવહારમાં એનો અર્થ એ કે જો તમારે સારા બનવું હોય તો તમારે જાણવું પડે કે સારું શું છે. જેમ કોઈ સારો સુથાર બનવા માટે લાકડાનું અને ઓજારોનું જ્ઞાન જોઈએ, એમ નૈતિક રીતે સારો માણસ બનવા માટે સારા ખરાબનું, સાચા ખોટાનું જ્ઞાન અનિવાર્ય છે.
દાખલો આપશો?
જેમ કે હિંમત. સાચી હિંમત કોનામાં હોય? એ વ્યક્તિમાં જે જાણે છે કે ખરેખર શેનાથી ડરવા જેવું છે અને શેનાથી નહીં. ખાલી બહાદુરી બતાવવી એ હિંમત નથી, પણ સમજી વિચારીને યોગ્ય સમયે જોખમ લેવું એ હિંમત છે, જે જ્ઞાન પર આધારિત છે.
ઓકે, અને આમાંથી જ બીજો સિદ્ધાંત આવતો હશે સદ્ગુણોની એકતા.
હા, જો હિંમત, ન્યાય, સંયમ, ડહાપણ આ બધા સદ્ગુણો મૂળભૂત રીતે સારા ખરાબના જ્ઞાન પર જ આધાર રાખતા હોય તો પછી એ બધા એકબીજા સાથે જોડાયેલા હોવા જોઈએ.
એટલે એમ કે જો કોઈ ખરેખર ન્યાયી હોય તો એ હિંમતવાન અને સંયમી પણ હોવો જ જોઈએ.
સોક્રેટીસ એવું જ માનતા, કારણ કે આ બધા માટે એક જ પ્રકારની અંતર્ગત નૈતિક સમજ, સારાનું જ્ઞાન જરૂરી છે. તમે એક સદ્ગુણ ધરાવો અને બીજો બિલકુલ ન ધરાવો એવું ખરા અર્થમાં શક્ય નથી, જો સદ્ગુણ જ્ઞાન હોય તો.
આ ખરેખર વિચારવા જેવું છે. પણ હવે આવે છે સૌથી, એમ કહી શકાય કે કોન્ટ્રોવર્શિયલ અને કદાચ માન્યમાં ન આવે એવો સિદ્ધાંત, કોઈ જાણી જોઈને ખોટું કરતું નથી. શું ખરેખર આવું હોય? આપણે તો રોજ જોઈએ છીએ લોકોને જાણી જોઈને ખોટું કરતા.
હા હા, આ સિદ્ધાંત સમજવો જરા અઘરો છે અને એના પર બહુ ચર્ચા થઈ છે. સોક્રેટીસની દલીલ એવી છે કે દરેક માણસ સ્વાભાવિક રીતે પોતાના માટે જે સારું માનતો હોય એ જ ઈચ્છે છે. જ્યારે કોઈ વ્યક્તિ ખોટું કામ કરે છે, ધારો કે ચોરી કરે છે, તો એ એટલા માટે નથી કરતો કે એને ખરાબ કરવું છે, પણ એટલા માટે કરે છે કારણ કે એને અજ્ઞાનતાને કારણે એવું લાગે છે કે આ ચોરી કરવાથી એનું કંઈક ભલું થશે, એના માટે એ સારું છે.
એટલે કે ભૂલ સમજણમાં છે, ઈરાદામાં નહીં. દુષ્ટતા એ નૈતિક નબળાઈ નથી, પણ બૌદ્ધિક ભૂલ છે.
બરાબર, જે વ્યક્તિ બીજાને નુકસાન પહોંચાડે છે એ ખરેખર એ નથી સમજી શકતો કે આખરે તો એ પોતાના આત્માને જ સૌથી મોટું નુકસાન પહોંચાડી રહ્યો છે.
ઓહ, અને આજ વાત આપણને એમના સૌથી મહત્વના ઉપદેશ તરફ લઈ જાય છે, આત્માની સંભાળ, કેર ઓફ ધ સોલ, જેને ગ્રીકમાં સાઇખે કહેવાય છે.
બિલકુલ, સોક્રેટીસ માટે જીવનનો સૌથી મહત્વનો ઉદ્દેશ પૈસા કમાવા, સત્તા મેળવવી કે શારીરિક સુખો ભોગવવાનો નહોતો.
તો શું હતો?
સંભાળ રાખવાનો હતો. આત્મા જ આપણું સાચું સ્વ છે.
એટલે જ એમણે પેલું કહ્યું હશે કે અન્યાય કરવો એ અન્યાય સહન કરવા કરતાં વધુ ખરાબ છે. આ પણ બહુ જબરદસ્ત વિચાર છે.
હા, કારણ કે અન્યાય કરવાથી તમારો આત્મા ભ્રષ્ટ થાય છે, એને નુકસાન પહોંચે છે. જ્યારે તમે અન્યાય સહન કરો તો કદાચ તમારા શરીરને, તમારી સંપત્તિને, તમારી પ્રતિષ્ઠાને નુકસાન થાય. પણ એ બધી બાહ્ય વસ્તુઓ છે, આત્માનું સ્વાસ્થ્ય એનાથી ક્યાંય વધુ મહત્વનું છે.
બાપરે, આ વિચારો તો ખરેખર હચમચાવી નાખેવા છે. જે માણસ આવા ક્રાંતિકારી વિચારો ધરાવતો હોય, સતત લોકોને સવાલો પૂછતો હોય, એનું સમાજમાં શું થયું હશે? એમના પર મુકદમો ચાલ્યો તો ને?
હા, બરાબર. 399 ઈસવીસન પૂર્વે જ્યારે સોક્રેટીસ લગભગ 70 વર્ષના હતા ત્યારે એમના પર એથેન્સની અદાલતમાં કેસ ચાલ્યો.
આરોપ શું હતા?
સત્તાવાર આરોપો બે હતા. પહેલો, અધાર્મિકતા, એટલે કે શહેર જે દેવોને પૂજે છે એમાં શ્રદ્ધા ન રાખવી અને નવા દેવો દાખલ કરવા, અને બીજો, યુવાનોને ભ્રષ્ટ કરવા.
પણ શું આ જ સાચા કારણો હતા? ટેલર શું માને છે?
ટેલર અને મોટાભાગના ઇતિહાસકારો અને ફિલોસોફરો એવું માને છે કે આ આરોપો તો ખાલી બહાના હતા.
તો અસલી કારણો શું હતા?
અસલી કારણો વધુ જટિલ હતા. એક તો એમની સતત સવાલ પૂછવાની અને કહેવાતા જ્ઞાનીઓને ઉઘાડા પાડવાની આદતથી ઘણા વગદાર લોકો એમના દુશ્મન બની ગયા હતા. બીજું, એ લોકશાહીના અમુક પાસાના ટીકાકાર પણ હતા. અને ત્રીજું, એમના કેટલાક જૂના સાથીઓ કે વિદ્યાર્થીઓ, જેમ કે એલ્સબિયાડીસ અને ક્રિટિયાસ, એથેન્સના રાજકારણમાં બહુ વિવાદાસ્પદ અને નુકસાનકારક સાબિત થયા હતા, એટલે સોક્રેટીસ પર પણ એની છાંટ ઉડી. આ બધું ભેગું થયું.
અને પ્લેટોની એપોલોજીમાં આ મુકદમાનું જે વર્ણન છે એ તો અદ્ભુત છે. સોક્રેટીસ જરા પણ ડર્યા વગર કેવા ઠંડકથી પોતાનો બચાવ કરે છે.
ખરેખર ટેલર એને ખાલી કાનૂની બચાવ નથી ગણતા, પણ આખી ફિલોસોફિકલ જીવનશૈલીનો બચાવ ગણે છે. સોક્રેટ્સ ત્યાં દયાની ભીખ નથી માંગતા, પણ દલીલ કરે છે કે એમનું કામ, એમનું આ માખી બનવાનું કામ તો શહેરના ભલા માટે હતું.
અને એમણે પોતાના પર આરોપ મૂકનાર મેલેટસ એની તો ઉલટ તપાસ કરીને એવી હાલત કરી દીધી કે એ પોતે જ મૂર્ખ સાબિત થયો.
હા, અને પછી ત્યારે એમને દોષિત ઠેરવવામાં આવ્યા અને સજા સૂચવવાનું કહ્યું ત્યારે એમણે શું કર્યું ખબર છે?
શું?
એમણે મજાકમાં કહ્યું કે મેં શહેરની આટલી સેવા કરી છે તો મને સજા શું કામ, મને તો શહેરના ખર્ચે આજીવન મફત ભોજન મળવું જોઈએ.
જો કે પછી નાનો દંડ ભરવાની ઓફર કરી.
બાપરે, આ તો જ્યુરીને ઉશ્કેરવા બરાબર થયો.
બરાબર.
આ અવજ્ઞા કદાચ એમના મૃત્યુદંડનું કારણ બની.
અને એમને મૃત્યુદંડ મળ્યો?
હા, હેમલોક નામનું ઝેર પીને. પણ એમના મૃત્યુએ એમને એક વિવાદાસ્પદ ફિલોસોફરમાંથી બૌદ્ધિક શહીદ બનાવી દીધા.
એમનો પ્રભાવ કેવો રહ્યો? એમનો વારસો શું છે?
પ્રભાવ તો તાત્કાલિક અને જબરદસ્ત હતો. એમના શિષ્ય પ્લેટોએ એમના વિચારોને આગળ વધારવા એકેડેમીની સ્થાપના કરી, જે યુરોપની પહેલી યુનિવર્સિટી ગણાય. બીજા શિષ્યોએ સિનિક્સ, સિરેનાઇક્સ જેવી અલગ અલગ ફિલોસોફિકલ શાળાઓ શરૂ કરી, જે બધા સોક્રેટીસથી પ્રેરિત હતા.
અને એમનો અંતિમ વારસો શું ગણાય ટેલરના મતે?
અંતિમ વારસો છે પરીક્ષિત જીવન જીવવાનો આદર્શ. એ વિચાર કે આપણે સતત આપણી જાતને, આપણી માન્યતાઓને, આપણા કાર્યોને તર્કની કસોટી પર કસતા રહેવું જોઈએ. અને બીજો વારસો છે ફિલોસોફરની એક છબી, એવી વ્યક્તિ જે સમાજને અણગમતા સવાલો પૂછવાની હિંમત કરે, જે સત્તા સામે પ્રશ્નો ઉઠાવે અને જે સત્યની શોધમાં કોઈ પણ પરિણામ ભોગવવા તૈયાર હોય, ભલે મૃત્યુ કેમ ન હોય.
ખૂબ જ પ્રેરણાદાયક. ચાલો હવે આ આખી ચર્ચામાંથી આપણે કેટલાક મુખ્ય વિષયો અને સંદેશાઓ તારવીએ, જે આજે પણ આપણા માટે મહત્વના છે. મને પહેલો મુદ્દો લાગે છે સ્વજ્ઞાન અને બૌદ્ધિક પ્રામાણિકતાનું મહત્વ. પેલો આદેશ, તમારી જાતને જાણો, નો ધાઈ સેલ્ફ, આ આજે કેટલું જરૂરી છે?
બિલકુલ, ખાસ કરીને આજના જમાનામાં જ્યાં માહિતીનો ધોધ વહે છે, સોશિયલ મીડિયા છે, ફેક ન્યૂઝ છે, ત્યાં આપણે જે માનીએ છીએ એ શા માટે માનીએ છીએ, એનો આધાર શું છે, એની સતત તપાસ કરવી ખૂબ જરૂરી છે. ઘણીવાર આપણે બીજાના વિચારોને પોતાના સમજી બેસીએ છીએ.
હા, બરાબર.
સોક્રેટીસ આપણને ત્યાં અટકવાનું અને પૂછવાનું કહે છે, શું હું ખરેખરા જાણું છું કે મેં ખાલી માની લીધું છે?
બીજો મહત્વનો સંદેશ મને લાગે છે નૈતિકતામાં તર્ક અને સમજણનું સ્થાન. સોક્રેટીસ કહે છે કે સારું બનવું એ માત્ર લાગણી કે પછી પરંપરાને વળગી રહેવાની વાત નથી, પણ એ જ્ઞાન અને સમજણની વાત છે.
હા, અને આ આજે પણ એક મોટો પડકાર છે. આપણા સમાજમાં ઘણીવાર નૈતિકતાને ધર્મ સાથે, રિવાજો સાથે, સામાજિક દબાણ સાથે જોડી દેવામાં આવે છે.
ખરું,
સોક્રેટીઝ આપણને એનાથી આગળ જઈને તર્કનો ઉપયોગ કરીને, વિચાર કરીને સારા ખોટાનો ભેગ સમજવા માટે પ્રોત્સાહિત કરે છે. આંધળી શ્રદ્ધા કે ઢોળાશાહીને બદલે વ્યક્તિગત સમજણ પર ભાર મૂકે છે.
અને ત્રીજો, કદાચ સૌથી પ્રખ્યાત સંદેશ, અપરીક્ષિત જીવન જીવવા યોગ્ય નથી. ધી અનએક્ઝામિન્ડ લાઈફ ઇઝ નોટ વર્થ લિવિંગ ફોર અ હ્યુમન બીંગ. શું આપણે ખરેખર આપણા રોજિંદા જીવનની ભાગદોડમાં અટકીને વિચારીએ છીએ કે આપણે શું કરી રહ્યા છીએ, શા માટે, આપણા જીવનનો અર્થ શું છે?
આ એક સનાતન પ્રશ્ન છે. નહીં, સોક્રેટિસ આપણને યાદ અપાવે છે કે માણસ તરીકે આપણી ખાસિયત વિચારવાની શક્તિ છે. જો આપણે આનો ઉપયોગ આપણા પોતાના જીવન, આપણા મૂલ્યો, આપણા ધ્યેયો વિશે વિચારવા માટે ન કરીએ, તો આપણે ખરા અર્થમાં માનવ જીવન જીવી રહ્યા નથી. માત્ર ભૌતિક સુખ સગવડ પાછળ દોડવું એ પૂરતું નથી.
સાચી વાત છે. સોક્રેટિસના કેટલાક વિચારો તો ખરેખર કોટેબલ બની ગયા છે. ટેલરના વિશ્લેષણમાંથી એવા કયા મુખ્ય યાદ રહી જાય એવા વિચારો છે?
ચોક્કસ, કેટલાક વિચારો ખૂબ જ ધારદાર અને યાદગાર છે. પહેલું તો તમે જે કહ્યું એ જ, અપરીક્ષિત જીવન મનુષ્ય માટે જીવવા યોગ્ય નથી. એટલે કે વિચાર્યા વગરનું, માત્ર પ્રતિક્રિયા આપતું જીવન એ સાચું માનવ જીવન નથી.
બીજું, પહેલું હું માત્ર એ જાણું છું કે હું કંઈ જાણતો નથી.
હા, આ કોઈ નકારાત્મક વાત નથી, પણ બૌદ્ધિક નમ્રતાની નિશાની છે. ખાસ કરીને નૈતિકતા જેવા મોટા ગહન પ્રશ્નો વિશે પોતાની મર્યાદાઓનો સ્વીકાર કરવો એ જ સાચા જ્ઞાનની શરૂઆત છે.
ત્રીજું, કોઈ જાણે જોઈને કે સ્વેચ્છાએ ખોટું કરતું નથી.
આ સમજવું થોડું અઘરું છે.
હા, પણ એનો અર્થ એ છે કે દરેક વ્યક્તિ પોતાના માટે જે સારું માને છે તે જ કરવા પ્રેરાય છે. ખોટા કાર્યો એ બૌદ્ધિક ભૂલ કે અજ્ઞાનતાનું પરિણામ છે, દુષ્ટ ઈરાદાનું નહીં. આ આપણને લોકો પ્રત્યે વધુ સહાનુભૂતિ રાખવા પ્રેરે છે કદાચ.
અને ચોથું, પેલું શક્તિશાળી વાક્ય, અન્યાય સહન કરવો એ અન્યાય કરવા કરતાં વધુ સારું છે.
બરાબર, કારણ કે અન્યાય કરવાથી વ્યક્તિનો સૌથી મહત્વનો ભાગ, તેનો આત્મા, તેનું ચારિત્ર્ય ભ્રષ્ટ થાય છે. જ્યારે અન્યાય સહન કરવાથી જે નુકસાન થાય છે તે મોટે ભાગે બાહ્ય હોય છે. આત્માનું સ્વાસ્થ્ય સર્વોપરી છે.
આ ચાર વિચારો જ સોક્રેટિસના ચિંતનનો ઘણો ખરો સાર આપી દે છે.
ચોક્કસપણે, આ બધા વિચારો આમ તો બહુ ઊંડા છે, પણ શું એનો આપણા રોજિંદા વાસ્તવિક જીવનમાં કોઈ ઉપયોગ થઈ શકે? આપણે સોક્રેટિસ પાસેથી એવું શું શીખી શકીએ જે આપણને આજે કામ લાગે?
અરે, ઘણું બધું શીખી શકાય. પહેલું અને સૌથી અગત્યનું, વિવેચનાત્મક વિચારસરણી કેળવવી, ક્રિટિકલ થિંકિંગ.
એટલે
સોક્રેટિક પદ્ધતિનો ઉપયોગ કરવો. કોઈ પણ વાત, માહિતી, દાવો આવે તો એને એમ જ સ્વીકારી ન લેવો. પ્રશ્નો પૂછવા, આનો પુરાવો શું છે, આની પાછળ કઈ ધારણાઓ રહેલી છે, શું આ હંમેશા સાચું છે. આ આપણને છેતરાતા બચાવે છે, અંગત જીવનમાં પણ અને વ્યવસાયિક જીવનમાં પણ.
બીજું શું?
બીજું, આપણા નૈતિક નિર્ણયો લેવાની રીત સુધારવામાં મદદ મળે. માત્ર લાગણી, સામાજિક દબાણ કે બધા આવું કરે છે એના આધારે નિર્ણય લેવાને બદલે તર્ક અને સમજણનો ઉપયોગ કરવો. શું ખરેખર સાચું છે, શું ન્યાયી છે, એના પર વિચાર કરવો. ત્રીજું, જો તમે કોઈ પણ પ્રકારના લીડરશિપ રોલમાં હોવ, કુટુંબમાં, મિત્રોમાં, ઓફિસમાં, તો સીધા જવાબ આપવા કે આદેશ આપવાને બદલે સારા પ્રશ્નો પૂછીને સામેવાળાને જાતે વિચારવા અને ઉકેલ શોધવા માટે પ્રોત્સાહિત કરવા. આનાથી એમની વિચારશક્તિ પણ વિકસે.
આ બહુ સરસ વાત કીધી. અને કદાચ સૌથી મહત્વનું, જીવનમાં ખરી સફળતા કોને ગણવી એનો માપદંડ બદલવો.
બરાબર, બાહ્ય વસ્તુઓ, કેટલો પગાર છે, કયું પદ છે, કેટલા લોકો આપણને ઓળખે છે, એના કરતાં આંતરિક ગુણો પર વધુ ધ્યાન આપવું. પ્રામાણિકતા, સમજ, નૈતિક ચારિત્ર્ય, શાણપણ, જેને સોક્રેટિસ આત્માની સંભાળ કહેતા હતા, એ કરવી.
અને છેલ્લે, એક જાગૃત નાગરિક તરીકે પણ સોક્રેટિસ પાસેથી શીખવા જેવું છે.
ચોક્કસ, સત્તામાં જે લોકો છે એમને પ્રશ્નો પૂછવા, સરકારી નીતિઓ હોય કે સમાજના રીતિરિવાજો, એનું તાર્કિક પૃથક્કરણ કરવું. લોકશાહીને તંદુરસ્ત રાખવા માટે આવા સામાજિક માખી બનવું જરૂરી છે, ભલે અપ્રિય લાગે.
તો આજના આ ઊંડાણપૂર્વકના વિશ્લેષણના અંતે શું કહી શકાય? મારા માટે ટેલર દ્વારા જે સોક્રેટિસ રજૂ થયા એમાંથી સૌથી મોટો પાઠ એ છે કે ફિલોસોફી એ કોઈ માત્ર પુસ્તકોમાં વાંચવાનો અઘરો વિષય નથી, પણ એ તો જીવવાની એક કળા છે. અને સાચા જ્ઞાનની શરૂઆત એ સ્વીકારવામાં છે કે આપણે કેટલું બધું નથી જાણતા. એ બૌદ્ધિક નમ્રતા ખૂબ જરૂરી છે.
અને હું એમાં ઉમેરીશ કે સોક્રેટિસનો આત્માની સંભાળ પરનો જે ભાર છે એ આજે કદાચ પહેલા કરતાં પણ વધુ પ્રાસંગિક છે. આજના ભૌતિકવાદ અને બાહ્ય દેખાવની દુનિયામાં આપણે આપણું આંતરિક સ્વ, આપણું ચારિત્ર્ય, આપણી નૈતિકતા એને ક્યાંક ગુમાવી ન દઈએ એ જોવાની જવાબદારી આપણી પોતાની છે. સોક્રેટિસનું જીવન, જ્યાં વિચાર અને આચરણ વચ્ચે કોઈ ભેદ નહોતો, જ્યાં સત્ય માટે મૃત્યુનો પણ સ્વીકાર હતો, એ આપણને એક પડકાર ફેંકે છે.
કયો પડકાર?
એ જ કે શું આપણે ખરેખર પરીક્ષિત જીવન જીવી રહ્યા છીએ? શું આપણે આપણી માન્યતાઓ પર, આપણા કાર્યો પર પ્રશ્નો ઉઠાવીએ છીએ? શું આપણે આપણા સમાજ માટે જે જરૂરી છે એ અપ્રિય માખી બનવા તૈયાર છીએ? આ પ્રશ્નો સાથે હું શ્રોતાઓને છોડવા માંગીશ.
ફરી મળીશું આવતા અંકે એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.